તારીખ 27/4/1993 એક ગુણમાં અનંત ગુણના રૂપ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
કે જ્ઞાન જ્ઞાન પોતાને હૃદય છે ત્યારે ભાવ ભાષણ થાય છે કેમ કે સ્વસંમુક્તામાં ભાવ ભાષણ થાય છે વેદવામાં જાણવું સમાવિષ્ટ છે એવું વેદન એવું વિજ્ઞાન જાણવીએ છે પણ જાણવામાં વેદન નો સમાવેશ નથી કેમ કે જાણવામાં તો અત્યાર સુધી જાણે જ કર્યું છે બીજું વેદન એવું જ નથી ભાવ ભાષણ તો એવું જ નથી જ્ઞાન સ્વતર પ્રકાશક છે પણ સ્વતર વેદક નથી એટલે જ્ઞાન પરને જાણે ખરું પણ તમને વેદી ન શકે એટલે જ્યાં જ્ઞાન તમને જાણતું નથી એવી વાત આવે ત્યારે વેદતું નથી એ ભાવમાં એ આશયમાં એ વાત ચાલે છે એમ સમજવું જોઈએ જેમ કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ તો નથી જ્ઞાનમાં પરનું અસ્તિત્વ તો નથી તો વેદનમાં તો અસ્તિત્વ વેદાય છે અસ્તિત્વનું ગ્રહણ વેદન વગર કેવી રીતે આવે વેદન વગર અસ્તિત્વ ગ્રહણ ન થાય અને ત્યાં પરનું અસ્તિત્વ ન હશે પરનું વેદન કે પરનું અસ્તિત્વ ગ્રહણ થતું નથી એટલે વેદનના આશયમાં એ વચન છે એને સમજવામાં આવે તો ગડબડ ઉભી થઈ જાય પાછી કલ્પના થાય કાંઈ બીજી જ કલ્પના થાય કે ખરેખર જ્ઞાન પરને જાણતું નથી જો ખરેખર જ્ઞાન પરને જાણતું નથી તો એ વાત જ પરને જાણવા પૂર્વકની છે કારણ કે પરને જાણતું નથી એ વાત ક્યાંથી આવી જાણ્યા વગર જાણતું નથી એ નાસ્તિકમાં જ અસ્થિ ગર્ભિત છે એમ કે હું એમ કહું કે ભાઈ હું ભૂલી શકતો નથી એમ તમને કહું મને બોલતા આવડતું નથી હું બોલી શકતો નથી મારા મોઢામાં જીભ નથી મારી જીભ કપાઈ ગઈ છે માટે હું બોલી શકતો નથી પણ આટલું બધું મેં કેવી રીતે કહ્યું મારી જીભ વગર કે મેં કેવી રીતે કહ્યું હું બોલી શકતો નથી તમને કેવી રીતે મેં બતાવ્યું કે હું બોલી શકતો નથી એવું હું ક્યાંથી બોલ્યો કે મારી જીભ છે માટે હું બોલ્યો નાસ્તિરૂપ જ્ઞાન તો તમને થઈ ગયો આ તો બહુ વિવાદાસ્પદ પ્રશ્ન થયેલો છે તો પછી એક વખત એમની જમીન ચર્ચા ચાલી હતી ચર્ચા ચાલી લાગે તો ભાઈ આપણે એક શુદ્ધ ઉપયોગ આ જીવને પૂછીએ બહાર નીકળ્યો અને સ્વવિકલ્પ દશામાં આવ્યો પછી વાતચીત કરી શકે નિર્વિકલ્પ દશામાં તો વાતચીત નો પ્રસંગ નથી બરાબર એ તો નિર્વિકલ્પ ધ્યાન સ્વરૂપ છે તો જયારે એ જીવ નિર્વિકલ્પ દશા છોડીને પૂરી કરીને સ્વવિકલ્પ દશામાં આવ્યો ત્યારે આપણે એને પૂછવા માટે પૂછો ભાઈ તમને આત્માનો અનુભવ થયો તો કે હા મને આત્માનો અનુભવ થયો તો કે આત્માનો અનુભવ થયો એમાં બીજા કોઈનો અનુભવ થયો તો નાના એકલો આત્મા હતો મારા અનુભવમાં તો કે તમારા અનુભવમાં એકલો આત્મા જ હતો કે હા એકલો આત્મા હતો બીજું કોઈ નહીં કે બીજું કોઈ નહીં તો બીજું કોઈ નહીં એવા બીજાના નાસ્તિત્વનું જ્ઞાન થયું કે ન થયું જો નિર્વિકલ્પ અનુભવમાં પણ અન્ય ની નાસ્તિનું જ્ઞાન ગર્ભિત છે સમાવિષ્ટ છે તો સ્વવિકલ્પ દશામાં જાણતો નથી એવી વાત ઉભી જ નથી રહેતી તો પણ સરળતા જાણતો નથી એ વાત સમજણ વગરની છે તો એ વાત બિલકુલ સમજણ વગરની છે સરળતા જાણતો નથી એ વાત ચાલી શકે એવી છે વ્યવહાર નહીં, વચન કથન નહીં પણ પણ છે, ને જ્ઞાન નહીં પણ છે. જ્ઞાન નહીં તો નિશ્ચય કરીને મન છે જ્ઞાન નું. શું કાઢો ને ચીજ વિલાસ કાઢો, ચીજ વિલાસ છે આપણી પાસે નથી. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞને જાણે છે, તે પરજ્ઞને જાણવામાં જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જળ થાય, તદાત્મ વૃત્તિ થી એક થઈ જાય, તદાત્મ પણ તન્મય થઈને જાણે તો બે એક થઈ જાય. તેથી નિશ્ચયથી તો ન જાણે, એવી રીતે નિશ્ચય તો ન જાણે એટલે તદાત્મ પણ ન જાણે, તન્મય થઈને ન જાણે, ઉપચારથી જાણે. શું ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે બને? જો ઉપચાર માત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞપણું પણ જૂઠું બને, તો સર્વજ્ઞપણું એ ઉપચારિત વિશેષણ ગણાય, ખરું વિશેષણ ન ગણાય, નિશ્ચય વિશેષણ ન ગણાય. આ તો પોતે ઉઠાવીને જવાબ આપ્યો છે. જે દલીલ બીજા આપે એ પોતે પેલા ઉઠાવીને પ્રતિપાદન કર્યું છે. કર્મ જાણવાનું તેનું સમાધાન કે જેમ અરીસામાં ઘડો વસ્ત્ર વગેરે પ્રતિબિંબિત થાય છે, દેખાય છે, ત્યાં જે દેખું તો ઉપચાર દર્શન નથી, દેખું ઉપચાર દર્શન નથી, તેમ જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી. પરંતુ આટલું વિશેષ, એટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. વિશેષતા શું છે? જ્ઞાનરૂપ ઉપયોગમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. શક્તિ ઉપચારથી હોય કે નિશ્ચયથી હોય? શક્તિ તો જીવનું સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે જીવનું. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, મનસુદાસે ગાયું કે નહીં કે સ્વપર પ્રકાશક શક્તિ અમારી, તો શક્તિ તો જીવનું નિશ્ચિત સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. એ તો શું એ કઈ ઉપચારથી હોય શકે?
તન્મય થઈને જાણતો ઉપચાર
તો એ તન્મય થઈને નથી જાણતો, છતાં એમ કે હું એને જાણું છું તે ઉપચાર છે. ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપી વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપક રૂપ એકતા નથી, પરનું પ્રકાશન છે પણ વ્યાપક રૂપ એકતા નથી. અર્થાત પરને જાણતા જ્ઞાન પર સાથે એકમેક થતું નથી, તેથી ઉપચાર સંજ્ઞા થઈ. તેથી ઉપચાર સંજ્ઞા થઈ, વસ્તુની શક્તિ ઉપચાર નથી. કેટલું ચોખ્ખું કહ્યું, વસ્તુની શક્તિ તે શક્તિ ઉપચાર એનો હોય, એ તો નિશ્ચય સ્વરૂપ છે.
પરને જાણે છે એ તો નિશ્ચય કથન થયું ને, પરને જાણે છે નિશ્ચય કથન થયું.
પરને જાણે છે એને વ્યવહાર કથન એટલા માટે કહ્યું કે એમાં પર છે એ એવો એક સંબંધ જોયો જ્ઞાન ને, પર સાથે સ્વમાં પરની અપેક્ષા લીધી વ્યવહાર શા માટે? કે સ્વમાં પરની અપેક્ષા લીધી માટે વ્યવહાર. કથન વ્યવહાર નો છે પણ જાણવાનો પર્યાય વ્યવહાર નથી, એ તો નિશ્ચય જાણવું છે એનું. એટલે જ્ઞાન છે એ નિશ્ચય છે અને એ સંબંધ નું કથન છે તે ઉપચરિત કથન, વ્યવહાર કથન છે. કથન અને જ્ઞાન બે જુદી જુદી વાત છે એમ કહેવું છે. એટલે એમાં શાસ્ત્ર ભાષામાં એવી પદ્ધતિ છે કે એકને વચન નહીં કહેવાય છે, કથન નહીં કહેવાય છે, જે પરિભાષા છે એને, અને જે જ્ઞાનનો પર્યાય છે એને જ્ઞાન નહીં કહેવાય છે. જ્ઞાન નહીં અને વચન નહીં, એમ નહીંના બે ભેદ છે, એક ચૈતન્ય છે ને એક જળ છે, બે ભેદે નહીં પ્રવર્તે છે, એક જ્ઞાન પણ અને એક વચન પણ. હજુ તમે નિયમસાર વાંચો. શાસ્ત્ર ની અંદર તો કથન જ બધા અનેક નવા કથનો છે અને એ બધાને નવે જ કહેવાય છે, તો એનું નામ કથન નહીં અને જ્ઞાન નો પર્યાય તો એ જ્ઞાન નહીં. બરાબર. હવે એની અંદર તફાવત રહીએ છે એમ કેવું છે, આપણે શું વિચારવું છે તેની અંદર તફાવત છે. પરાશ્રિતો વ્યવહાર એનું શાસ્ત્ર વચન છે, સિદ્ધાંત સૂત્ર છે. પરાશ્રિતો વ્યવહાર એટલે જ્ઞાન પર સ્વપર ને જાણે છે, પ્રકાશે છે, તેમ કથન પરાશ્રિત આવ્યું માટે એને વ્યવહાર કર્યો. કથન પરાશ્રિત આવ્યું માટે વ્યવહાર કર્યો, પણ પરિણમન તો સ્વાશ્રિત સ્વપર પ્રકાશિત છે. કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન તો સ્વાશ્રિત સ્વપર પ્રકાશિત છે, એ કઈ વ્યવહાર નથી. કેવલ જ્ઞાન કઈ વ્યવહાર નથી, તો નિશ્ચિત પરિણમન છે. શાસ્ત્ર વચન હોવાથી હવે બહુ સરસ વાત આવી છે, એ વિચારવા જેવી વાત હવે આવે છે. વ્યવહાર નીથી તે ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક દેવાદી દેવ પરમાત્મા કેવલ જ્ઞાન જેને પ્રગટ થયું છે તે વ્યવહારથી તે ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક આત્મગુણોનો ઘાત કરનારા એવા ઘાતી કર્મોના નાશ વડે ચારે ઘાતી કર્મોનો જ્ઞાનાવરણી આદિ પ્રાપ્ત સકળ વિપુલ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી સચરાચર દૈવ પર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શું કીધું કે કેવળી પરમાત્મા વ્યવહાર ને ત્રણ કાળ વર્તી પદાર્થોને જાણે છે. મારે તો વાંધો છે આ વાત સામે, મારે વાંધો છે કે કેવળ જ્ઞાની ને નહીં નથી પછી વ્યવહાર ને જાણે છે કેવાય જ કેમ? શ્રુત જ્ઞાન સમાપ્ત થઈ ગયું બારમા ગુણ સ્થાને, શ્રુત જ્ઞાન સમાપ્ત થઈ ગયું એટલે નય જ્ઞાન સમાપ્ત થઈ ગયું, કેમ કે નય તો શ્રુત જ્ઞાન નો હોય છે. તો કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન વડે લોકાલોક ને વ્યવહાર ને જાણે છે એ વાત ક્યાંથી આવી? એમને નય નથી તો નય થી જાણવાની વાત ક્યાંથી આવી? આ તો એમ કીધું કે કેવળી પરમાત્મા વ્યવહાર ને જાણે છે. નિયમ સાર નું જે કથન છે એમાં તો કેવળ પરમાત્મા જાણે છે, વ્યવહાર નહીં. કેવળ પરમાત્મા ને ન હતા કે બી કોઈ દિવસ નથી
એવી સાથે જાણે
એને ન હોય શકે જ નહીં. પણ એ કથન નહીં ની વાત છે, જ્ઞાન નહીં ની વાત નથી, કેમ કે જ્ઞાન માં નહીં જ નથી ત્યાં. પણ એમ કેવું તે કથન નો નહીં છે, જ્ઞાન નો નહીં ત્યાં છે જ નહીં, છતાં કથન નો નહીં છે. એમ કથન નહીં અને જ્ઞાન નહીં નહીં વચ્ચે નું જો અંતર ન સમજવામાં આવે તો મોટા ગોટાળા ઉભા થાય. એક રીતે આ સમજણમાં મોક્ષમાં પ્રકાશક વાંચતી વખતે આ ચર્ચા બહુ કરી હતી. આપણે ચંદુભાઈ પૂછવા થતા કેમ કે કથન નહીં અને જ્ઞાન નહીં વચ્ચે નો તફાવત શું છે? લગભગ માણસો એમ સમજે છે કે જે જ્ઞાન નહીં ને વચન ગોચર કરવામાં આવે તેને કથન નહીં કહીએ, જ્ઞાન જે રીતે જાણે એ રીતે એનું કથન કરીએ તે તેને કથન નહીં. નહીં સર્વથા એવું નથી. આ તો જ્ઞાન નો નહીં હોય તો વચન નો નહીં હોય છે, અને આ નિયમ સારનો પુરાવો છે. આ નિયમ સારના કથન નો પુરાવો છે. નિયમ સારમાં કથન નહીં કયો કયો છે, પણ ત્યાં જ્ઞાન નહીં નથી કેવળી. કેવી રીતે માટે નય જ્ઞાન વગર અહીંયા વ્યવહાર નહીં પરિભાષા ચાલે છે. ત્યાં કેવળીને નિશ્ચય નહીં પણ નથી, કેવળીને વ્યવહાર નહીં પણ નથી, અને છતાં બંને નહીં છે કથન કર્યું છે. એ બધા કથન નહીં છે, વ્યવહાર નહીં ત્યાં, જ્ઞાન નહીં છે જ નહીં ત્યાં, નિશ્ચય નહીં ત્યાં નથી ને ત્યાં વ્યવહાર નહીં નથી. પણ જ્યાં જ્યાં જે રીતે હોય ક્યાંક તો એવું હોય છે કે જ્ઞાન નહીં ના જ કથન ને કથન નહીં કહેવામાં આવે છે, પણ ક્યાંક એવું નથી પણ હોતું. ત્યાં ત્યાં સમજ ત્યાં પછી જુદું પાડતા સમજવું જોઈએ, નહીં તો ગરબડ મોટી હોય છે. શું વાંચવું છે તો અમારે આ ચાલે છે એ વાંચો, એટલે અમારે વધારે સ્પષ્ટ થાય. હમણાં એ ચર્ચા છે, સ્વાધ્યાયમાં ચાલે છે તો થોડું વધારે સ્પષ્ટ થશે. એટલે આ વાંચ્યું વાંચ્યું એટલે પહેલી તો મેં તો કઈ બહુ વિચારીને બેઠેલો નહીં. એને કીધું આપણે શરૂ કર્યું, લાગુ પાછળ તો કઈ વિચારીને વાંચીને જવાનો પ્રશ્ન નતો. જેવું વાંચ્યું એટલે લાઈક છે, કેવળીને લાઈક કે છે, બીજ વખતે લાઈક છે, કેવળીને નહીં હોતા નથી. આ કથન તો આમ આવ્યું તો કેવળીને નહીં હોતા નથી પેલા નક્કી કરેલું છે ને ભાઈ તમે સ્વાધ્યાય નતો, એ તો મેં વિચાર્યું નથી. એ તો બધા સ્વાધ્યાય કેવી રીતે ચાલે છે, કેવળીને નહીં વાળો સ્વાધ્યાય ચાલે છે, કેવળીને નહીં કેવી રીતે હોય. એ વાત તો એમાં તો કોઈ મત નથી, કેવળીને નહીં ન હોય એમાં તો કોઈ ભૂલ કરે નહીં. કથન ચોખ્ખું છે કે કેવળી નહીં થી જાણે છે. અહીંયા તો આ કથન નહીં છે, જ્ઞાન ને કેવળીને હોય શકે નહીં. આટલું જુદું પાડવું જોઈએ, બહુ સ્પષ્ટ થઈ ગયા. આ તો સ્પષ્ટ જ ન ચૂકી આ બધી એવી એવી રીતે આ સ્વાધ્યાય ચાલે છે. એટલે શાસ્ત્ર આગમ આગમ વચન છે તો પ્રવાદન છે, નિયમસાર છે. અને ચોખ્ખું લીખ્યું છે કેવી વ્યવહાર નથી જાણે ને કેવી નિશ્ચય નથી આત્માને જાણે ને કેવી વ્યવહાર નથી લોકાલોકને જાણે અને કેવળ જ્ઞાન છોકરો પ્રકાશક છે એમ સૂચ કર્યું છે. હવે માયામાં જ કેવળ નહીં નથી અને શું કરવું, એ નિયમ સારો આવે છે પણ એનો અર્થ બીજો છે, યથાર્થ પ્રમાણે એનો અર્થ નથી. બહુ જવાબદારી છે, બહુ જવાબદારી છે. શાસ્ત્રમાં આવે છે એવું ન ચાલે, અર્થ સાચો કરે ને યથાર્થતા ન હોય એટલી બધી સૂક્ષ્મતા છે. આગમ અનુસાર અર્થ હોય અને છતાં ત્યાં જે કહેવાનો આશય છે એ ધરવાતો દ્રવ શ્રુત જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી એ દ્રવ શ્રુત અને દ્રવ શ્રુતની કોઈ વિશિષ્ટતા છે. જ્ઞાનીની વાણીની અને અજ્ઞાનીની વાણીનો જે તફાવત છે એને ડિસ્ટિંગ્વિશ ક્યાંથી કરવી, જુદી ક્યાંથી પડવી, કે આશય એ ભિન્નતા હોય છે. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. બધા સામાન્ય મનુષ્યો દ્રવ શ્રુત વાંચે, જ્ઞાનીની વાણી સાંભળે એટલે એને બરાબર અર્થઘટન આવડે, એટલે શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ આ બધા સાચા હોય અને છતાં યથાર્થતા ન હોય. શબ્દનો શબ્દાર્થ, એનો ભાવાર્થ, એનો નયાર્થ, એનો મતાર્થ આ બધા સાચા હોય અને છતાં યથાર્થતા ન હોય, આવું બને છે. આટલો સૂક્ષ્મ વિષય છે.
આગળ
અનુસાર નિર્ણય હોય તો પણ ખોટો છે બાબા સમિતિ. કેમ કે કઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને નાની ના જીવો ઉપદેશ કરે, શુષ્ક જ્ઞાની પણ પદ્ધતિ સેમ જીતો તો જીતો બરાબર એની નકલ કરી શકે, ભાષામાં ચેષ્ટામાં બધી રીતે નકલ કરી શકે, શીખી લેવું એવી જ રીતે કહે, એ જ શબ્દોથી પ્રતિપાદન કરે, એવો જ ભાવ જાણે પોતાને આવતો હોય એવું એની ચેષ્ટા હોય, એ બધું શીખેલું હોય. એટલે તેમાં વચનનું સંતુલ્ય પણ જણા જોયા છે. શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, સામાન્ય મનુષ્ય તો જ્ઞાની માને માને, પણ મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ એવા વચનથી ભ્રાંતિ પામે. સામાન્ય મનુષ્યને મંદ દશામાં મુમુક્ષુ કીધા, મંદ દશામાં નહીં મધ્યમ દશામાં મુમુક્ષુ પણ અહીંયા ભૂલ કરે, એક ઉત્કર્ષ દશામાં મુમુક્ષુ એમ કહેશે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ જ્ઞાની શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દથી જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. ઉત્કૃષ્ટ દશાવાન એને એ ભૂલે નહીં, કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં અને જ્ઞાનીની વાણીની આશય તુલના હોતી નથી, આશય બરાબર નથી, આશય જળવાતો
નથી.
આખું જે દ્રવ સ્વરૂપ છે એ પ્રયોજનને સાધતી વાણી છે, અંદરમાં પ્રયોજનને સાધતા સાધતા એ વાણી નીકળેલી છે. એટલે પ્રયોજનને સાધવું તે આશય છે. એટલે શુષ્ક જ્ઞાની હોય એ વાણી કરે પણ એ વખતે એને પ્રયોજન ન સજાતું, જ્ઞાનીઓએ કેન્દ્રિત ક્યાં કર્યું છે, સેન્ટ્રલાઇઝ ક્યાં કર્યું છે, કે કોઈ એક જગ્યાએ એ વિષયને કેન્દ્રિત કરે છે, જેટલો વિસ્તાર કરે છે, માનવમાં તો વિસ્તાર આવે છે, એ બધા વિસ્તારને એ કોઈ જ જગ્યાએ કેન્દ્રિત કરે છે, અને એ કોઈ જ જગ્યાએ જ્યારે કેન્દ્રિત કરે છે વાતને કહેતા કહેતા, ત્યારે એના જ્ઞાનમાં કોઈ કેન્દ્ર બિંદુ છે અહીંયા કેન્દ્રિત કરે છે, અને કેન્દ્ર બિંદુ છે તે આશય છે. શું છે આ જે કેન્દ્ર બિંદુ છે એ જ્ઞાન આશય છે. એવું ન ચાલે, એ નેચરલ કૃત્રિમતાથી પણ એવું કરી શકાય છે, એવું થઈ શકે છે કૃત્રિમતા, એટલે એટલું જો એમ જોવા જાય તો એમ ચાલે. નાની વાણી માં જ બને, કેમ કે પોતાના કેન્દ્ર સ્થાન માં ઉભા રહીને સાધતા સાધતા એ વાત કરે છે, ત્યારે પોતાને તો વસ્તુ જ દેખાતી નથી, કેમ કે સાધે કેન્દ્ર સ્થાન જ નથી એની પાસે, કેન્દ્ર બિંદુ જ નથી. એટલે એનું લક્ષ તો જેવું જ્ઞાની એ કહ્યું એવું હું બરાબર કહું, જેવું એમણે કહ્યું મારે નકલમાં ફેર ન પડે, નકલમાં ફેર ન પડે એટલું જોવે છે, મારે નકલમાં અસલ નહીં આવે, પોતે ઇન્દ્રિય જ્ઞાન નો વિચાર ની એ વાત કરે છે. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન બંને પ્રતિપક્ષ વાળા જ્ઞાન છે. એક પક્ષ વાળા જ્ઞાન નથી, વિરુદ્ધ સ્વભાવિક જ્ઞાન છે. એટલી દિશા ઇન્દ્રિય બાજુ છે એટલે પર્સન અતિન્દ્રિય જ્ઞાન તો અંતર્મુખ થયેલું છે. એ તો એ પ્રતિપક્ષમાં ઉભેલા છે. એક દિશા છે, એક દિશા છે, પ્રતિપક્ષ દિશાનો જ પ્રતિપક્ષ છે. કથન છે તે એક વિધાન છે. કથન શું છે? કથન પોતે એક વિધાન છે. વિધાન એનું કથન ને વિધાન એવી સંજ્ઞા કેમ મળી? વિધિ ને સ્થાપે છે માટે તેને વિધાન કહીએ. વિધિ, વિધાન, વિધેયક અને ત્રણ છે. નાતાગ્નિ જ્ઞાન જેવી વાત છે એ પોતે વિધેયક છે, કહેનાર પોતે વિધેયક છે. એની પર્યાય વિધિ છે અને એનું કથન વિધાન છે. વિધેયક દ્વારા વિધિ રૂપ પરિણામીને કરાતા કચનને વિધાન કહીએ. પૂર્ણતાના લક્ષ્ય છે જે કઈ ચડતી શ્રેણી ના પરિણામ આપે છે. પ્રાય અયથાર્થતા એ બહુ સુખ છે. વાસ્તવિક પ્રતિપક્ષ કલ્પના છે અથવા વિપર્યાસ છે અથવા અવાસ્તવિક. એટલે પ્રતિપક્ષ નો નિષેધ કરો તો વાસ્તવિક, કલ્પના નો નિષેધ, વિપર્યાસનો નિષેધ અને અવાસ્તવિક. પોતાની જયારે શરૂઆત થયેલી સ્મરણમાં લઈને સૂત્રો પ્રયોગનો પ્રારંભ છે. પ્રયોગમાં જે જ્ઞાન પ્રયોગ અને વિચારીને વિચારો ક્યાં કલ્પના કરશે એને ખબર નહીં પડે.
જયારે આવા શબ્દ સામે આવે ત્યારે એમ લઈ લેવું કે વેદ તો નથી, અહંકારનું શબ્દ જે છે એ વેદવા માટેનું,
વેદવા માટેનો આશય ત્યાં છે, એમાં આ વધારાની વાત કહેવાય છે.
આદિ નાના પ્રકારના ભેદ થી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, જ્ઞાનીને તો સહજ સ્વભાવે ઓળખી શકે છે કે આ વાણી જ્ઞાનીની છે કે જ્ઞાનીની છે, એ તો સહેજ એ ઓળખી શકે છે, કેમ કે પોતે ભાન સહિત છે. અને ભાન સહિત પુરુષ વિના, જુઓ શું કહે છે, ફરીથી ધ્યાનમાં લઈ લો, અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. અને ફરી આશય લીધો, આ પ્રકારનો આશય ભાન વગર ઉપદેશી શકાય નહીં એમ તે ઉત્કૃષ્ટ મુમુક્ષુઓને જાણી જાણી શકે છે. બીજા નીચી નીચેની કોટી વાળા જીવો, મધ્યમ કક્ષાના મુમુક્ષુઓ કે મંદ દશાના જગન્ય કોટીના મુમુક્ષુઓ એ તફાવતને ન સમજી શકે કે સામાન્ય મનુષ્ય ન સમજી શકે, એ બનવા યોગ્ય છે. અને તેથી તેને અજ્ઞાનીમાં જ્ઞાનીપણાની ભ્રાંતિ થવા યોગ્ય છે એમ
કહેવાય.
આશય શબ્દનો પાંચ જગ્યાએ પ્રયોગ કર્યો છે આ પત્ર ની અંદર.
ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઉત્કૃષ્ટ મુમુક્ષુને લેવું,
હા, ઉત્કૃષ્ટ મુમુક્ષુ સમ્યક સમ્મુખ ને તો કહેવાય જ, પણ કોઈ પ્રયોગે ચડેલો જીવ હોય અને સમ્યક સમ્મુખ થવાની યોગ્યતા મનુષ્યની સમીપ હોય તો પણ એને ઉત્કૃષ્ટ મુમુક્ષુ માટે વાંધો નહીં. તેમાં શું છે કે પ્રયોગ છે એ અનુભવ પદ્ધતિ છે, વિચાર પદ્ધતિના સ્ટેજ થી કોઈ આગળ વધીને અનુભવ પદ્ધતિમાં પ્રવેશ કરે એને પ્રયોગ પદ્ધતિ આપે. અને અનુભવની વાણીમાં, અનુભવ પદ્ધતિમાં આવેલો જીવ અનુભવ વાણીને જુદી પાડવાની યોગ્યતા ધરાવે છે, ક્ષમતા ધરાવે છે, કેમ કે પોતે અનુભવ પદ્ધતિમાં પ્રવેશેલો છે. તો અનુભવ પદ્ધતિમાં જે જીવ આવે તે અનુભવ વાણીને સમજવાને કાબિલ છે.
પ્રથમ પ્રકારના સંકેત ને કહે છે કે પ્રથમ પ્રકારનો સંકેત હોય એને ઉત્કૃષ્ટ મુમુક્ષુ કહેવાય.
હવે તો વિષય થોડો ખુલ્લો થયો છે ને, થોડું 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 જુદા જુદા પ્રકારથી વાતને પહેલી તો કરવી જોઈએ.
પ્રથમ પ્રકારના સંગત હવામાં પાણી ઉતરી જાય છે.
જે પ્રથમ સંકેતમાં આવશે એ તો બીજા સંકેતમાં આવવાનો છે, બીજા સંકેતમાં આવશે એ ત્રીજા સંકેતમાં આવવાનો છે. એક્ચ્યુઅલ તો તે 751 પત્ર લખીને કૃપાળુ દેવે મુમુક્ષુને લાઈન પકડાવી દીધી છે. જો તમે ગહેરાઈથી આ વિષયનો વિચાર કરો તો મુમુક્ષુ તો પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એટલે બધા મુમુક્ષુની જમાતમાં ગણાઈ જાય છે, આ બધા મુમુક્ષુ કહેવાય. પણ સમ્યક દર્શનની લાઈનનું અનુસંધાન ક્યાંથી, એ લાઈન ક્યાંથી જુદી પડે? આ તો બધા કરે છે, કે બધા પામતા નથી, કોક જ પામે છે. હજારો જણા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, હજારો પૂજા ભક્તિ કરે છે, અને હજારો મુમુક્ષુ મંડળોમાં રજીસ્ટર થઈ જાય છે. કે બધા પામતા નથી, તો એનો અર્થ કે એક લાઈન ખૂબ જુદી પડે છે પામવા વાળાની, એ વાત તો નક્કી છે. અને એ લાઈન કઈ? કૃપાળુ દેવે 751 પત્ર લખીને ઉપકાર કરીને કૃપાળુ ઉપકાર કર્યો અને સ્વભાવ ભાઈ તે ઉપકાર કરાયો. પણ આપણે સ્વભાવભાઈની ચર્ચા કરતા હતા ને, હું તમને પૂછું છું હવે કે આત્મસિદ્ધિ વાંચનારાઓ એમાં ત્રણ સંકેત છે, ત્રણ પ્રકારના સંકેત પ્રતિપાદિત થયા છે, એ કોને એકને સૂજ્યું હોય તો બતાવો. ચાલો, આત્મસિદ્ધિ લાખો માણસો એ વાંચી છે અત્યાર સુધીમાં. આત્મસિદ્ધિ શાસ્ત્ર 1953 માં લખાણ, ક્રિસ્મસ વર્ષ એટલે 1953, અને આજે 2049 ચાલે છે, એટલે 96 વર્ષ તો પાકા થયા ને. 2053 માં 100 વર્ષ થશે, બરાબર. 4 ઓછા 9 એટલે 96 વર્ષ તો પાકા થયા ને. 96 વર્ષમાં લાખો માણસો એ વાંચી છે. કેમ કે 5 જનરેશન પીરિયડ, 4 થી 5 પેઢી ચાલી ગઈ એની અંદર, એમાં લાખો માણસો અને વાંચનારા છે. એટલે ત્રણ સંકેત પ્રતિપાદિત કર્યા છે. એ સૌભાગભાઈ કાઢી શકે, બીજા કેમ નથી કાઢી શકતા? એની યોગ્યતાનું ડિસ્ટિંગ્વિશ થાય છે. બધા ખાન ખાના પંડિતો ત્રણ સંકેત છે એની અંદર નથી સમજ્યા, હજી આજે નથી સમજ્યા. આત્મસિદ્ધિ શાસ્ત્ર માં આપે ત્રણ પ્રકારના સંકેત નું પ્રતિપાદન કર્યું છે તો મને જરા વધારે સ્પષ્ટીકરણ જોઈએ છે. પદ્યમાં લખ્યું છે પણ મારે હવે પદ્યમાં જોઈએ છે. એમ તરીકે એને ખોલાવી છે વાત પોતે. એટલે એ ખરેખર સંકેત છે. જયારે પેલા બે છે તો સંકેત ના કારણ છે, એ કારણ ના કાર્ય નો ઉપચાર કરીને સંકેત કીધા છે. કારણ એટલે એવા કારણ નથી કે સંકેત થાય તેને ન થાય, એવું નથી. થાય 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 એની વાત છે, એની વાત છે, એની વાત છે. ત્યારે હવે મુમુક્ષુની ભૂમિકાની જયારે વાત છે ત્યારે મુમુક્ષુની માટે તો એ જરાક એને માથામાં અથોડો વાગવો જોઈએ, માથા ઉપર અથોડો વાગવો જોઈએ કે મુમુક્ષુની દશામાં સંકિત હોય કે જે નિશ્ચય સંકિત નું કારણ હોય તો એ કઈ ચીજ. સહેલી વાત નથી, એ બહુ ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટર છે. મોક્ષની દશાનો બહુ સ્વતંત્ર તત્વ છે.
રાજચંદ્ર તેને સોભાભાઈ ને નમસ્કાર કર્યો, સોભાભાઈ તમારે ઘર મારી ગરબા નમસ્કાર હો. મેં કહા એને બી સંકેત હે,
સંકેત એમને નહોતું. સંકેત એમને દેહ છોડ્યા પહેલા 17 કે 18 ના દિવસે એટલે બધાને કેમ ખબર પડે? એમાં થયું શું? અમારે સ્વાધ્યાય કરતા કરતા અમે 680 નંબર નો એક પત્ર વાંચ્યો. 680 નું પણ ધ્યાન થયું છે. 1783 મારતા હતા એમાં એમના એમના ગુણગાન એમને ગાયા છે. એમના કેવા કેવા એમાંથી શંકા પડી
કે આ સમય દર્શન પાયમાં હોય એવી વાત આમાં કઈ સંકેત મળે છે. આમાં ચોખ્ખું તો ક્યાંય નથી આવતું એટલે કોઈ પણ ન કહી શકે કે આ સમય દર્શન થયું છે, પણ સંકેત ત્યાંથી મળ્યો ચર્ચા કરતા કરતા કે આ સંકેત છે. એટલે પછી અમે જયારે ચર્ચા કરતા હતા ત્યારે અમારા મુમુક્ષુભાઈ સાથે બેઠેલા, એને એમ કહ્યું કે સૌભાગભાઈએ કૃપાળુદેવને જે પત્રો લખ્યા હતા એ પત્રો અત્યારે ભવાની અને ઇન્દ્ર આ લોકોના પાસે છે સંગ્રહાલયમાં. અમે એ વાત અમારા જાણવાના નહોતી, એટલે અમે ગાડી લઈને ભવાણિયા આવી ગયા. અમે એ વખતે વિચાર કર્યો કે આપણે ભવાણિયા જવું છે, એટલે અમે તરત બે ત્રણ દિવસ માટે ભવાણિયા આવી ગયા અને ભવાણિયા જઈને એ પત્રો કઢાવ્યા. પત્રો અમે વાંચ્યા, એમાં એમને દેહાંત પહેલા 10-11 દિવસે જે પત્ર લખ્યો છે એમાં એમને લખ્યું છે કે આજથી આટલા દિવસ પહેલા આપની કૃપાથી મારો દેહ ને આત્મા બે ફાળ ત્રાકીને જુદો પડી ગયો અને હવે સહજપણે એ દશા છે, જુદું જણાય, જુદું જણાય છે. એટલે એ જે આત્મબુદ્ધિ છૂટે અને જે અનુભવ છે એનો ઉલ્લેખ પોતે કરેલો છે. પોતે તો લખી શકતા નતા, મરણ પચાર ગયા છે, બહુ અશક્તિ હતી, પણ એને લખાવેલો છે દીકરાની જે સેવામાં એની પાસે લખાવેલો છે. ચંબલાલભાઈ એની સેવામાં પત્ર લખાવેલો છે, તમે એનો ઉલ્લેખ કરેલો છે. એટલે એ સંકેત હતો એ બરાબર હતો એમ ખ્યાલ આવ્યો. એ વાતો હોય જઈને વાંચવું એને જ ખબર પડે, એને કેમ ખબર પડે? કોઈને સમ્યક દર્શન થઈ જાય ને એનું કાંઈ વચન બહાર ન હોય તો ખબર કેવી રીતે પડે? તો બીજા માણસો તો એમ કે ભાઈ અમે તો એમને સમ્યક દ્રષ્ટિ તરીકે જોયેલા નથી, એમ જ છે ને બીજું સોગાણીજી માં નથી હતું. સોગાણીજી માટે ગુરુદેવને જયારે એમના એમના વિષય બે લીટી લખવાનું કહ્યું ત્યારે એમણે શું લખી આપ્યું છે કે ભાઈ શ્રી નિહાલચંદ સોગાનીનો આત્મા સારા સંસ્કાર લઈને ગયો છે, ભાવ લઈને ગયો છે, નથી કહ્યું. તો એમના એમને જે સદૈવ વિદ્ય માન્યતા ત્યાં સુધી અનુભવી પુરુષ છે એમ ગુરુદેવે નથી જાણ્યું, કહ્યું પણ નથી. માટે એમ નહોતા, પણ એમનો અક્ષરદેહ જોઈને એમણે કહ્યું એ સમય દ્રષ્ટિએ અનુભવ લીધો છે. જાહેર પ્રવચન માં હજારો માણસ ની વચ્ચે બોલેલા છે. અક્ષરદેહ છે એમને, આત્મા તો કોઈને દેખાતો નથી, જ્ઞાની ને બીજામાં આત્મા નથી, કાં તો દેહ દેખાય છે કાં અક્ષર દેહ દેખાય છે, કોઈ જ્ઞાની ઉપસ્થિત ન હોય તો પણ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની પુરુષ કોઈ હોય તો તેમની મુખવાણીથી સમજી શકે છે કે આ જ્ઞાની પુરુષ હતા. મુખવાણી થી સમજી શકે છે એમને, પણ મુખવાણી થી એ કેવા જ્ઞાની હતા એ પણ સમજી શકે છે કે જેમ કે એક અવતારી હતા એમ કહીએ. સુગાણીજી એક અવતારી હતા એ ગુરુદેવે ક્યાંથી કહ્યું? એ વાત શ્રીમદજી એ સ્થાપી છે. આ છે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય પત્રો વગેરે કોઈ, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીની અને જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. શું શબ્દ વાગ્રહ? એ આશય ભેદ દિવસ ને રાતની જેમ જુદો જુદો પરખાય. રાત્રે દિવસની ભ્રાંતિ ન થાય ગમે તું ચંદ્રનું અજવાળું હોય તો,
અને દિવસમાં ગમે એટલા ઘટવાટો બાજવા હોય તો એમાં રાત્રે નો આભાસ ન થાય, એ દિવસે દિવસ જ દેખાય, રાત રાત જ દેખાય, એટલો આશય ભેદ જ્ઞાનીની વાણીમાં અજ્ઞાનીની વાણીમાં જ્ઞાની પુરુષ પારખી શકે છે. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે હવે પછી આગળ વાત લીધી કે એમને તારતમ ય પારખ્યું અક્ષરદેવ ઉપરથી. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાળી વાણી નીકળી હોય, પાવરફુલ વાણી નીકળી હોય, સોગાનીજીની જેમ ધડાકા મારતી ફડાકા મારતી વાણી હોય નીકળે છે તે આશય વાણી, તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. પકડી લઈએ આનું પાવર ખૂબ જુદી જાતનો છે અને દાદા બહુ હોય એ તારતમ્ય પકડ્યું, જ્ઞાન દશા પકડી, આગળ વધીને એમની તારતમ્ય વાતાવાળી જ્ઞાન દશા પકડી, અને એ કહેનાર પુરુષની દશાનું તારતમ્ય પણ લક્ષ્યગત થાય છે. પત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. એટલા જ્ઞાન દશા નહીં, બોધ પ્રગટ બોધ બીજ હોય તો પકડી લઈએ, વિશેષ પ્રજ્ઞાવંત હોવા જોઈએ. સામાન્ય પ્રજ્ઞાવંત હોય તો બોધ બીજ હોય તો ન હોય પકડે.
આ પિંગ કઈ ગયા બીજું બી સિવાય બોલ છે કે પાવર બોલ જોરદાર, પછી આશય કેવી રીતે પકડે જ્ઞાની પ્રથમ
એવી વાત જવા દે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોય તો નિર્માણ પણ સુલભ જ હોય, મોક્ષ સુલભ હોય. જેટલો મોક્ષ દુર્લભ છે એટલા જ્ઞાનીને ઓળખવા દુર્લભ છે, એની વાણીને ઓળખવી દુર્લભ છે એમ કે છે. રાત્રિ દિવસ જેટલા અંતર વાળો છે એમ કે મોટી વાત છે. હવે સુભાષભાઈ ની કિંમત આવશે અહીંયા 751 ઉપર. આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. સુભાષભાઈનો કાગળ મળ્યો છે, સંકેતના પ્રકાર કયા છે મારી જિજ્ઞાસા છે કે એ પ્રકારનું ચોખ્ખું વર્ણન મારે જોઈએ છે. મારી આ જિજ્ઞાસા છે, હું સમજી ગયો એમ નથી કહેતા, મારી જિજ્ઞાસા છે એમ કે. પછી કૃપાઉદેવ લખે છે કે આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉદ્દેશા છે. એ કયો સંકેત? એમને ગાથા 17 નંબરની જે ગાથા છે, 17મી ગાથા, ઘણા સંકેતનું વર્ણન આવી ગયું છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વછંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કયું છે? અથવા કોઈ પણ જ્ઞાનીના વચનોથી જ્ઞાની પુરુષ છે એમ કોઈ ઉત્કૃષ્ટ મોક્ષ જ્યારે ઓળખી લઈએ ત્યારે તે પુરુષને પ્રથમ સંકેતની પ્રાપ્તિ ગણવી. કેમ કે જેને જ્ઞાની ઓળખાય ત્યારે તે જ્ઞાનીમાં તેને પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે 225 પત્રમાં જે કાલે ભાવ દેખાઈ ગયો કે આ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મા જ છે, તે જે સુધી એ ભાવ લઈ લેવો ત્યાં, અને એવો ભાવ જ્યારે આવે ત્યારે એને આપ્ત પુરુષ કયા, જ્ઞાની ન કયા, શું કયા? આપ્ત પુરુષ તો અરિયંત ને કહેવાય છે, જ્ઞાની ને આપ્ત પુરુષ કહે. કેમ કે પરમેશ્વર બુદ્ધિ આવે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, એના વચનમાં એની પ્રતીતિ નામ ખાતરી એટલી એને આવે કે એને સ્વપ્નમાં પણ શંકા પડે નહીં. શું? જાગ્રત અવસ્થામાં તો શંકા ન પડે પણ એને સ્વપ્નમાં પણ શંકા પડે નહીં. આજ્ઞાની અપૂર્વ રૂચિ એનો એક વિકલ્પ એટલે આજ્ઞા, ભગવાનની આજ્ઞા,
વિકલ્પ એની આજ્ઞા કરે ત્યારે આજ્ઞા નહીં, એનો વિકલ્પ એની આજ્ઞા ને અપૂર્વ છે, વિકલ્પ સિદ્ધ થવો જોઈએ, વિકલ્પ પ્રમાણે બનવું જોઈએ, અપૂર્વ આજ્ઞાને રુચિ થાય, કેટલું આજ્ઞા શીખવાનું આવે અને સ્વચ્છંદ નિરોધ પડે એ કહે એમાં પોતાનું કાંઈ પણ પોતાના અભિપ્રાયમાં ફેર પડે કાપી નાખે, પોતાના અભિપ્રાયને કાપી જ નાખે, ફેર કેમ કરે અને કાપો જવને કાપે તો સ્વચ્છંદ ઉભો થયા, હું સમજુ છું એવા વગર અથવા કોઈ પણ જ્ઞાની જ્ઞાની તરીકે માન્ય થયા પછી એની અવગણના નહીં, એનું ગૌણપણું નહીં, એની વિમુખતા નહીં, કોઈ પણ ભોગે કોઈ પણ ભોગે એને ગૌણ ન કરે, એની અવગણના ન કરે, એની વિમુખતા ન કરે, એને એના પ્રત્યે બહુમાન આવ્યા વગર તો સ્વચ્છંદ ન થાય, નહીં તો સ્વચ્છંદ આ જ્ઞાની બરાબર આમાં ભૂલો શ્રીમંત ની ભૂલ છે, ગુરુદેવ ની ભૂલ ન કરે, શ્રીમંત ની ભૂલ થાય એ સ્વચ્છંદ છે, જીવનો સ્વચ્છંદ નિરોધ ભક્તિ આપે છે, અટકી જાય નિરોધ એટલે સ્વયં અટકી જવું એનું નામ નિરોધ, જ્ઞાની ની ઓળખાણ હોય એક હીરાને ઓળખે, દુનિયાના બધા હીરાને ઓળખે અને કાચને પણ ઓળખે, એક જ્ઞાની ને ઓળખે, એક જ્ઞાની ને ઓળખે અને અજ્ઞાની ને ઓળખે, એને સંકેત કહેવાનું કારણ કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યો
શ્વેતાંબર મત નિષેધ ને લાયક નહીં, પણ ટોટલમાંજી કે શ્વેતાંબર મત આ એનો કઈ આશય
હતો, એ પત્ર 807 પત્ર ની વાત કરો છો ને, 708 પત્ર ની વાત કરો છો ને, 708 શબ્દ એમનો તોડી તોડીને લખાયેલો છે અને તોડી તોડીને એને તોડવા જેવો છે, વાંચવા જેવો છે, અમે તો જાહેર વાંચન માં એ પત્ર વાંચ્યો છે, એની કેસેટ પણ ઉતરેલી છે, બે જ્ઞાની માં વિરોધતા હોય નહીં, બે ના મત માં વિરોધતા હોય નહીં, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાન માં હોય થશે કાળ ભવિષ્ય માં માર્ગ ભેદ નહીં કોઈ, એમણે જ કહ્યું છે કોઈ જ્ઞાની માં કોઈ ફેર પડવાનો પ્રશ્ન રહેતો એ બધું બહુ ધ્યાનથી વાંચવા જેવું છે, એમને સ્થૂળ ઉપયોગે વાંચવા જેવા પત્રો નથી, બહુ સૂક્ષ્મ ઉપયોગે વાંચવા, હા એટલે તો વાત એમને કહી છે કઈ અને આપણે સમજ્યા છે કઈ એવું થયું છે એની દલીલ એ વાત છે, એટલે આ જે એમને પહેલું સંકેત કીધું છે એનો ઉલ્લેખ એમને 194 માં પત્ર પોતાને માટે કરે પડશે, જે જ્ઞાનીને એક વાર પણ ઓળખે તે નિયમથી જ્ઞાની છે અજ્ઞાનીએ, 194 માં પોતાનો પુરાવો આપે એ વાત લખી છે, સુખ ભાવ